शरीर स्वभाव और पर्याय स्वभाव ये नाम पुस्तिका छे। अनाधिकाल थी आत्मा परने आत्मा मानतो तो हवे परने आत्मा पण जाणवानुं छोड़ीने પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં આવે છે। એ દ્રવ્યગુણ પર્યાયમાં આવતા પણ એનું સ્થાન કરતા પણ એને સમીકરણ થતું નથી, પછી એ પ્રમાણના વિષયમાંથી પર્યાય માત્ર મારાથી ભિન્ન છે, તેથી હું એનો કરતા નથી, ભોગતા નથી, એનો જ્ઞાતા પણ નથી, પરિણામથી રહિત માત્ર સુચિદાનંદ આત્મા જેવું છે। જ્યાં સુધી જે પક્ષમાં આવે તે પક્ષાતિક્રાંત કેમ થાય? પર્યાયને પોતાનો તો પરિણામ આવ્યો નથી, પરિણામના પક્ષમાં આવ્યો એ પક્ષના પક્ષમાં આવ્યો નથી, પણ જે પરિણામથી ભિન્ન પ્રમથી રહિત મનમુખના પરિણામથી રહે એવો જો શુદ્ધાત્માનંદોથી સહિત હું છું, અહીંયા સુધી આવ્યો તેથી શું આટલા વિકલ્પમાં જે અટકે છે એને પણ આત્માનો અનુભવ થતો નથી? એ વિકલ્પ કેમ છૂટે અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કેમ થાય એનું વિવેચનામાં છે। જે પરને આત્મા માને છે, રાગને આત્મા માને છે, એક સમયની પર્યાયને આત્મા માને છે, એને તો પક્ષાતિક્રાંત થવાનો અવકાશ રહી નથી। પરથી ભિન્ન પરના લક્ષે થતા નૈમિત્તિક રાગાદી ભાવથી પણ ભિન્ન એક સમયની જે પર્યાય પ્રગટ થાય છે એનાથી પણ મારો આત્મા ભિન્ન છે અને અનંત ગુણથી અભિન્ન અભેદ આત્મા હું છું, એવા વિકલ્પમાં આવવા છતાં પણ એ વિકલ્પાતી થતો નથી। શુદ્ધ છું ત્યાં સુધી આવે ત્યાં સુધી પણ એને અનુભવ થતો નથી, હું અશુદ્ધ છું એનો તો અવકાશ જ નથી, અને શુદ્ધા પર્યાય વાળો હું છું એને તો અવકાશ જ નથી, એ તો વ્યવહારના પક્ષમાં એને ઓળંગીને જે શુદ્ધ નહીંનો પક્ષ જે આવે છે એને પક્ષાતિક્રાંત કેમ થવાય વિદ્યામાં બતાવી છે। જેમ કે દ્રષ્ટાંત આપું તો ખ્યાલ આવે કે સોનું છે, સોનું એ ખાણમાંથી નીકળે છે ત્યારે તો એની અવસ્થા મલિન હોય છે અને સોનું સ્વભાવે તો નિર્મળ શુદ્ધ હોય છે, પછી એને અગ્નિમાં તપાવવામાં આવે છે, ત્યારે જેટલો મેલ નીકળતો જાય છે એટલી સોનાની પર્યાય શુદ્ધ થતી જાય છે અને થોડીક અશુદ્ધ રહે છે। જ્યાં સુધી સોળ વલનું સોનું ન થાય, ટચનું સોનું ન થાય, ત્યાં સુધી એના બે ભાગ હોય છે, એક થોડી મલિનતા અને એક થોડી નિર્મળતા, સોનાની જાતના પરિણામ પ્રગટ થાય છે એવી એક પર્યાય પ્રગટ થાય છે અને થોડી મલિનતા પણ। હવે મલિન સોનાને જે અનુભવે છે એને તો શુદ્ધ સુવર્ણ દ્રષ્ટિમાં આવતું નથી, અને શુદ્ધ સુવર્ણ દ્રષ્ટિમાં ના આવે એટલે એની પર્યાય પણ શુદ્ધ થઈ શકતી નથી। એટલે સોનું પર્યાયે મલિન છે અથવા પર્યાયે થોડું ચાંદી મિશ્રિત હોવાથી થોડી પર્યાય સફેદ છે, સફેદ પર્યાયને પણ બાદ, થોડો મલિન ભાગ પણ બાદ કરી નાખો। હવે એ ભાગ બાદ કર્યા પછી એની પર્યાયમાં થોડી નિર્મળતા શુદ્ધતા પ્રગટ થઈ છે અને સોનું તો 100% શુદ્ધ છે અને આ એક દેશ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ છે હજી છૂટ નથી થયો, બાકી છે. એ સોનાની પર્યાય ને સોનું માને એને સોનું પ્રાપ્ત થયું. સામાન્ય છે, અનાદિ અનંત શુદ્ધ નિરપેક્ષ શુદ્ધ છે, એને દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવતું નથી. એટલે એ શ્રી ગુરુના ઉપદેશથી એમ સમજો કે નિર્મળ પર્યાય, મલિન પર્યાય તો વિજાતિની છે, એ તો સોનાના પરિણામ જ નથી. સોનું તો નથી, નથી ને નથી, પણ એ તો સોનાના પરિણામ પણ નથી. કેમ કે સોનાની જાતથી વિપરીત જાત મલિન પર્યાય છે, પીળાશ છે, સફેદાશ છે, એ તો સોનું છે જ નહીં. હવે સોનાની જે એક દેશ શુદ્ધતા નિર્મળતા દેખાય છે એ પણ સોનું નથી, એનું પણ લક્ષ છોડી દે. કેમ કે નિર્મળ પર્યાય જે છે સોનાની શુદ્ધ પ્રગટ થઈ છે, એ પણ અનિત્ય ને નાશવાન સાપેક્ષ છે, એનાથી આગળ વધીને હવે કે છે કે શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પરિણામ દેખાય છે, એનાથી સોનું ભિન્ન છે. તે ખરેખર સોનું છે અને તે સોનું ત્રિકાળ ઉપાદાન હોવાથી ઉપાદેય છે. ઉપાદેય છે એટલે દ્રષ્ટિમાં ગ્રહણ કરવા યોગ્ય છે, સોના તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે. ગ્રહણ એટલે પકડવાનું નહીં, પણ આ જ સોનું છે એમ એવો જે વિકલ્પ ઉઠે છે સોનાની પ્રાપ્તિ થતી, એ વિકલ્પ છૂટે સોનાની પ્રાપ્તિ થાય છે. એવી રીતે આ ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એમાં ચિંતા પ્રવેશી નથી, અને નિર્મળ પરિણામ પ્રગટ થાય એ પણ બાહ્ય તત્વો છે, અંદરમાં પ્રવેશતા નથી. નિર્મળ પર્યાય એને લક્ષ્યમાંથી છોડી દે કે જીવ તત્વ નથી, કોઈ આશ્રવ તત્વ છે, કોઈ સંવર તત્વ છે, કોઈ નિર્જરા ને મુક્ત તત્વ, કોઈ બંધ તત્વ, એને લક્ષ્યમાંથી છોડી દે. જીવ એ પરિણામ માત્રથી ભિન્ન આત્મા એના પક્ષમાં જીવ આવી જાય તો આચાર્ય ભગવાન કહે છે કે તેથી શું ગુણ પર્યાય દ્રવ્યમ એનો જે પક્ષ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, પાકો, એમાં કઈ ફેરફાર નથી. પણ ગુણ પર્યાય દ્રવ્યમ એ પદાર્થની પ્રસિદ્ધિ કરે છે, અને ગુણ સમુદાયો દ્રવ્યમ એ જીવ તત્વની પ્રસિદ્ધિ કરે છે. ગુણનો સમુદાય છે, ગુણી છે, એને ખ્યાલમાં લઈએ માનસિક જ્ઞાનમાં તો પણ એ વિકલ્પ ઉભો થાય છે, એમાં અનુભવ થતો નથી. કે અહીંયા સુધી આવ્યા પછી છેલ્લો વિકલ્પ શુદ્ધ નહીંના પક્ષનો વિકલ્પ, અશુદ્ધ નહીંની તો વાત તો શું કરવું, ભેદરૂપ અશુદ્ધ એની વાત તો શું કરવી, પણ પરિણામી છે એ શુદ્ધ છે, શુદ્ધ નથી. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિને જ્ઞાનમાં વિકલ્પમાં આવવા છતાં પણ અનુભવ કેમ થતો નથી, અને એવા જીવનો અનુભવ કેમ થઈ જાય, એ બે વાત છે. એને વિકલ્પની ભૂમિકામાં માનસિક જ્ઞાનમાં તો પરિણામ માત્રથી એને લીધો દ્રવ્ય કે આવો દ્રવ્ય છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે, ક્રિયા એમાં ન થાય, ક્રિયાથી રહિત છે. પછી મોક્ષની ક્રિયા હોય કે કોઈ પણ નિર્મળ પર્યાય હોય એનાથી ક્રિયાથી રહી છે. એમ જ્યારે એ માનસિક જ્ઞાનમાં આવા દ્રવ્યને થાપે, એટલે દ્રવ્યના નિશ્ચયમાં આવ્યો હોય પણ અનુભવ થતો નથી. દ્રવ્યનો નિશ્ચય પછી પર્યાયના નિશ્ચયમાં આવે છે જીવ, કે જ્ઞાન પરને જાણતું જ નથી, પરિણામ પરિણામને જાણતું નથી, અને એ પરિણામ ગુણભેદને પણ જાણતું નથી, માત્ર ગુણીને જાણે છે. એ જ જ્ઞાનની પર્યાયનો વિષય છે. એમ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે ત્યારે નિશ્ચય નહીં, જ્ઞાયક આત્મા જ્ઞેય થાય છે. જ્ઞાયક આત્મા જ્યારે જ્ઞેય થાય છે પરિણામ, ત્યારે સમ્યક સ્નાન ચારિત્ર પરમે છે આત્મા, ત્યારે પરિણામી આત્મા વ્યવહારની જ્ઞેય થાય છે. નિશ્ચય નહીં ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞેય એટલે ઉપાધેય પણ જ્ઞેય થાય છે, અને પરિણામી આત્મા થયો મોક્ષ માર્ગ પર પરિણમો એ વ્યવહાર જ્ઞેય છે. સંવર નિજરા રૂપે પરિણમતો આત્મા પરિણામી એ વ્યવહાર જ્ઞેય છે. ધ્યેય તો છે જ નહીં, ધ્યેયની વાતો દૂર રહો, કેમ કે ધ્યેય તો પરિણામ માત્ર થી ભિન્ન જ હો. અને નિશ્ચય જ્ઞેય પણ પરિણામ થી ભિન્ન જ હોય, પણ વ્યવહાર જ્ઞેય જે થયું પરિણામ થી થઈ અનુભવના કાળે જ્ઞાયક આત્મા જે જ્ઞાનમાં આવ્યો ઉપાધેય પણ જણાયો, તે જ્ઞાયક આત્મા નિશ્ચય નહીં સ્વજ્ઞેય છે અને પરિણમે છે જ્યારે સમ્યક દર્શન રૂપે, ત્યારે પરિણામી આત્મા વ્યવહાર નહીં જ્ઞેય થઈ જાય છે. સમય એક છે, સમય બે નથી આમાં. ઉપાધે ભૂત તત્વ જ્ઞાયક પ્રમત્વ પ્રમતિ રહી જ છે, બાકી પરિણામથી સહિત જ્યાં સુધી જીવ જીવે છે ત્યાં સુધી એને સવિકલ્પ સ્વસંવેદન થતું નથી, નિશ્ચયનો પક્ષ જ નથી. પરિણામ માત્રથી ભિન્ન છે, પોકાર કરીને સમયસાર નિયમસારની ગાથા કહે છે. નિયમસારની ગાથામાં ત્યાં સુધી કહ્યું કે આઠ પ્રકારના જ્ઞાન ને ચાર પ્રકારના દર્શન એ વ્યવહારને જીવનું લક્ષણ છે, ત્યારે નિશ્ચયને જીવન લક્ષણ શું? સહજ જ્ઞાન સહજ દર્શન ગુણો છે એ જીવનું લક્ષણ છે. અભેદ આત્મા એ દ્રષ્ટિમાં આવતા નિર્વિકલ્પ શાંતિનું વેદન આવે છે અને સમ્યક દર્શન થઈને મોક્ષ માર્ગમાં આવી જાય છે. અને એ મોક્ષ માર્ગમાં રહેતો આત્મા ધ્યેયને જ્ઞેયને એક સમયમાં જાણે છે. સોગાનીજી એક અવતારી થયા એને એમ કહ્યું, અકર્તાને કર્તાને એક સમયમાં જાણતા કેવળ નામ થાય પૂરું. પણ જાણવાની વિવક્ષા છે, લક્ષ એક નું ને જ્ઞાન બે નું, લક્ષ એક નું ને જ્ઞાન લક્ષ એક નું અને જ્ઞાન પણ એક નું. લક્ષ બે નું કહ્યું એમાં દ્રવ્ય પર્યાય જુદા પડ્યા, અને લક્ષ એક નું અને જે જ્ઞેય થયું ને આખો પરિણામ એ જણાય છે. બસ અપરિણામી ને પરિણામ એક સમયમાં જણાય છે, ત્યારે એને પક્ષાતિક્રાંતિઓ કહેવામાં આવે છે. એવી એક અપૂર્વ ચીજ છે જે સમયસાર નિયમસારમાં ઠીક ઠેકાણે વાત લીધી છે. નિયમસારમાં કહ્યું કે આ ક્વચિત આત્મા અશુદ્ધ ગુણ રૂપે પરણમે છે, મતિશુદ્ધ રૂપે ક્વચિત કેવલ જ્ઞાન રૂપે પરણમે છે. ક્વચિત ને કોઈ વખતે, કથનચિત નહીં, ક્વચિત ને કોઈ વખતે સાધક અવસ્થામાં મતિશુદ્ધ પણ છે, સાધ્ય અવસ્થા થાય તો કેવળ જ્ઞાન રૂપે પણ છે, સંસાર અવસ્થામાં નર નારક આદિ અર્થ પર્યાય રૂપે પણ પરમે છે. એ બધા પરિણામથી સહિત હોવા છતાં પણ એ બધાથી રહિત છે તેને સકલ સિદ્ધિને અર્થે હું નિત્ય ભાવું છું. હા હા, એને ધ્યાવું છું, ભાવું છું. આ મોક્ષનો માર્ગ છે બાપુ, બાકી કંઈ જો કોઈ મોક્ષનો માર્ગ છે નહીં. હવે અહીંયા તો જે નિશ્ચયના પક્ષમાં આવી ગયો હોય પક્ષાતિક્રમ થવાની છેલ્લી કોટીની આ વાત ચાલે છે. જે વ્યવહારના પક્ષમાં છે એ તો પક્ષાતિક્રમ થવાનો અવકાશ જ નથી. વ્યવહારના ઘણા ભેદ છે, એટલા વ્યવહાર એટલા મિથ્યા કેવડી ભગવાન ઉકત થઈ, જીતના વ્યવહાર ઇતના મિથ્યાત વ્યવહારનો પક્ષ એ કેવડી ભગવાન ઉકત થઈ. આ કેવડી ભગવાન આમ કહે છે, અનાદિકાળથી વ્યવહારનો પક્ષ આવેલો હોય છે, આજનો નથી આ, અને નિમિત્તથી ન જાય, ઉપદેશથી ન જાય. ઉપદેશથી ગ્રહિત મિથ્યા તો જાય, અગ્રહિત ઉપદેશથી ન જાય. એ તો ઉપાદાનના આશ્રય થાય ત્યારે જાય. ગ્રહિત મિથ્યા તો કુદેવ કુગુરુને માનતો હોય તો શ્રી ગુરુ કે સમજાવે, અન્યાયથી આપે બધી વાત, એ તો સત્તા છૂટી જાય. પણ જે અગ્રહિત મિથ્યાત્વ છે, વ્યવહારનો પક્ષ છે, વ્યવહારનો પક્ષ કેવો કે અગ્રહિત મિથ્યાત્વ તો એક ઈ વાત છે, જેટના વ્યવહાર ઇતના મિથ્યાત્વ કેવડી ભગવાન ઉકતઈ. હા હા હા, અનંત કાળથી રખડે છે, એ વ્યવહારથી રખડતો નથી, વ્યવહારના પક્ષથી રખડે છે. વ્યવહારથી રખડે પણ થોડો બે બે ચાર ભાવ વધારે ના રખડે, વ્યવહારનો આવો અનુભવ પછી વ્યવહાર હોય એટલે ભેદના વિચારો આવે. વેદના કરે તો નહીં પણ ભેદનો વિચાર આવે, એ વ્યવહાર છે. ગ્રહિત મિથ્યાત્વ તો ઉપદેશથી જશે, પણ અગ્રહિત મિથ્યાત્વ એકલે હાથે કોઈ એમાં મદદ નહીં કરે. આ ભાઈ, ભગિની, ભાર્યા, દેવ, ગુરુ, શાસ્ત્ર, આ ગણધર ભગવાન પણ એમાં મદદ નહીં કરે, તીર્થંકરની વાણી પણ મદદ નહીં કરે. અગ્રહિત મિથ્યાત્વ તો પોતાની સ્વશક્તિનું અવલંબન લે, ઉપાદાન ક્યારે અનુભવ થાય, અનુભવ થાય એટલે અગ્રહિત જાય, સમય બધું થાય, એવી વાત છે. એકલે હાથે કામ કરવાનું છે, કોઈ એમાં મદદ કરી શકે. અષ્ટપાહુડમાં તો ત્યાં સુધી કહ્યું કે આ જે પાંચ પદ છે અહીંયા, ઓ બોલા પાંચ પરમેશ્વરની વાત તો નિમિત્ત ભિન્ન છે, એ બહારનું નિમિત્ત અને પાંચ પ્રકારના પરિણામ અંદરનું નિમિત્ત, ઉપાદાન નથી. આ દરેક આત્મામાં સિદ્ધની પર્યાય પડી છે, એના સ્વકાળે ઉપર ઉત્પન્ન થશે. શ્રદ્ધામાં રાખજો, શ્રદ્ધામાં રાખજો કે મારી મારી શક્તિમાં સિદ્ધ પર્યાય પડી છે, એ સ્વકાળે ઉત્પન્ન થશે. અરિયંતની પર્યાય પ્રગટ થશે, આચાર્ય ઉપાધ્યાય સાધુની પર્યાય પણ પ્રગટ થવાની છે. હા, પણ એ પાંચ પ્રકારના પરિણામ પણ શરણ નથી, એક આત્મા હિ શરણ છે. બેન બોલા, એક આત્મા હિ શરણ. આત્મા કી અવસ્થા હૈ, એ શરણ નથી. પોતાના પરિણામ શરણ નથી, લક્ષ છોડી દે. પરિણામ છે, પરિણામ નો નિષેધ નથી, પરિણામના લક્ષ નો નિષેધ કરાવે છે. પરિણામ તો હોય, પરિણામ તો બધાને હોય, પરિણામ વિના તો આત્મા છે નહીં, પણ પરિણામ રહિત જ છે. પરિણામ સહિત હોવા છતાં પણ પરિણામથી રહિત આત્મા છે તે ઉપાદેય છે. અગ્રહિત મિથ્યાત્વ જવું બહુ મુશ્કેલ છે. એ નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી સ્વભાવનું એવું જોર આવે છે કે શુદ્ધ હું શુદ્ધ છું, નિશ્ચય ને શુદ્ધ છું, નહીં નહીં સ્વભાવથી શુદ્ધ છું. અને જ્ઞાનની પર્યાય નિશ્ચય નહીં આત્માને જાણે છે કે નહીં મારા જ્ઞાનના પરિણામનો સ્વભાવ જ એવો છે કે મને જાણે મને જ પ્રસિદ્ધ કરે પરને પ્રસિદ્ધ ન કરે ત્યારે એ ઉપયોગ અંદરમાં આવીને અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. ચૂકવાનું બીજું છે ને, નય વિકલ્પમાં અટકેલા જેવું અહીંયાથી છે બધા કે છે ને, ઉપરનો પારો થઈ ગયો. પ્રસ્તુત ચર્ચામાં પક્ષાતિક્રમણ થવાની ગુડવિધિ સમજાવતા આવી ગયું છે ને. પ્રવેશ સભાની ચર્ચા ચાલુ થઈ ગઈ ને,
પ્રવેશ દ્વાર ચાલે.
ઠીક, આ તો
પ્રવેશ દ્વાર.
અચ્છા, પ્રવેશ દ્વાર ચાલે છે. નય વિકલ્પમાં અટકેલા જીવો નયના વિકલ્પો ઉત્પન્ન થાય છે કે આત્મા દ્રવ્ય આવો છે ને પર્યાય આવો છે એવા અનેકાંતિક પદાર્થ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંત એટલે બે ધર્મો વાળી એક કરતા વધારે ધર્મ, તેને અનેકાંત કહેવાય. એ અનેકાંતનો પક્ષ છે એ તો પ્યોર મિથ્યાત છે, એમાં તો કઈ વાતના ભાગ છે, એ તો પ્રમાણાભાસ છે. હવે અનેકાંતમાંથી પર્યાય ને દ્રવ્ય બે ભાવરૂપ એક વસ્તુ છે, એમાં દ્રવ્યરૂપ છું ને પર્યાયરૂપ નથી, એમ વિધિ નિષેધના વિકલ્પમાં આવે. દ્રવ્ય સ્વરૂપે છું ને પર્યાય સ્વરૂપે છું એ તો નયમાં આવ્યો નથી, એ તો પ્રમાણમાં અટકેલો છે. ક્યાં કેમ જીવની ભૂલ થાય છે એની વાત ચાલે છે કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે વાત સાચી છે, પણ એ અનેકાંતનો વિષય થી કે પ્રમાણ જ્ઞાનનો વિષય થી કે પૂજ્ય નથી, એ અનેકાંતમાંથી અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી, એના ઉપરના વ્યાખ્યાન 35 વર્ષ પહેલાના છે, છપાઈ ગયા છે. ગુરુજીના વવાણીમાં વ્યાખ્યાન કર્યું છે. એ અનેકાંતમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ એને અનેકાંત કહેવામાં આવે છે. એક ધર્મ કરતા વધારે ધર્મને ભેળવો તો અનેકાંત થાય, અને અનેકાંતમાંથી એકાંત કાઢો તો એને એક ધર્મ કહેવાય. એક ધર્મને જાણનારી એક નહીં છે, પર્યાય ધર્મને જાણનારી એક વ્યવહાર નહીં છે, અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણનારી એક નિશ્ચય નહીં છે. બે નયનો વિષય છે. હવે બે નયના વિષયમાં જે વ્યવહાર નયનો વિષય છે, જેટલું વ્યવહારનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે અસત્યાર જાણી તેનું સિદ્ધાંત છોડજે. પર્યાય તે આત્મા નથી, નાશવાન ક્ષણિક છે, દ્રવ્ય સામાન્ય હું છું, એમ એ સમ્યક એકાંતમાં આવી જાય, અનેકાંતમાંથી એકાંત કાઢ્યું. પણ એ સમ્યક એકાંત નથી હોતો સમ્યક અનેકાંત પણ ન થાય. સમ્યક એકાંત થાય ત્યારે સમ્યક અનેકાંત નામ પામે. એટલે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાન આનંદ પરમાત્મા છે, એની સન્મુખ થઈને એનો જયારે પ્રત્યક્ષ અનુભવ કરે, પ્રત્યક્ષ અનુભવ પરોક્ષ અનુભૂતિ નહીં પ્રત્યક્ષ અનુભૂતિ, ત્યારે પક્ષાતિક્રમણ થઈ ભવનો અંત આવી જાય છે. ત્યારે દ્રવ્ય પર્યાય ને સમ્યક એકાંત પૂર્વક અનેકાંત, અનેકાંત માંથી એકાંત કાઢવું, એકાંત પૂર્વક પાછું અનેકાંત થઈ જાય. ત્યારે બેટા કે છે ઘણા દલીલ કરનારા વિદ્વાનો પંડિતો કે અમે કહેતા હતા કે અનેકાંત સ્વરૂપ છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ, અને તમે અમારે કહેતા હતા અહીંયા જ તમે આવું પડ્યું ને તમારે, કે ના તારું અનેકાંત મિથ્યા અનેકાંત છે, આ સમ્યક અનેકાંત છે, સમ્યક એકાંત પૂર્વક અનેકાંત છે. અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ, એને પ્રમાણથી અનેકાંત કર્યું, આપણે નહીં પૂર્વક પ્રમાણથી ઉભી અનેકાંત સાચું. ઓ સચ્ચા અનેકાંત છે, અને ઉસને ક્યા ક્યા કે પ્રમાણ કા જો વિષય અને કાંત ઉસકો પકડ લિયા ઉપાધિ દ્વિપ્રિય સ્વરૂપ વસ્તુ તો મિથ્યા અને કાંતો ગયા હો વિધિ નિશ્ચિત તો આયા નહીં એ ઉપાધિ તત્વ અનેકાંત માં કાં હે અનેકાંત મેં સે એ ઉપાધિ નિકાલના ચાહીએ કે દ્રવ્ય સામાન્ય હું છું પર્યાય નાશ પ્રાંતે મારું સ્વરૂપ નથી એમ એને કાઢવું જોઈએ મત તો સમ્યક એકાંત માં આવતા સમ્યક એકાંત દ્રષ્ટિનો વિષય છે અથવા સમ્યક એકાંત જ્ઞાનનો વિષય છે પહેલું અને એકાંત બુદ્ધિનો વિષય હતો પેલું જે અનેકાંત એ બુદ્ધિ નો વિષય હતો મનનો એ તો બધાની પાસે આવી ગયો એ તો સામાન્ય ચીજ છે કોઈ બહુ વિશેષ વાળી નથી તો પાઠશાળામાં ભણે એ પણ શીખી લીધું બધાએ કે ગુણ પર્યાય દ્રવ્યમ છે ઉત્પાદિત દ્રવ્ય પંચક ઉસમે માલ નહીં છે હવે કહે છે કે અમે કહીએ છીએ કે પર્યાય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તમે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કહી કે તારા શ્રદ્ધા અને જ્ઞાન માં જુદું ને અમારામાં જુદું છે તો અનેકાંત ના પક્ષમાં છો અમે અનેકાંત નો પક્ષ છોડી અને એકાંત ના પક્ષમાં આવ્યા અને એકાંત નો પક્ષ છોડી એકાંત નો પક્ષ પણ છોડ્યો અમે અમને ખબર હતી અમે એકાંત માં આવ્યા ને સમય કે એકાંત થવા પેલા એકાંત માં આવ્યા તો અમે મિથ્યા દ્રષ્ટિ છીએ અમે માનતા હતા શું કહ્યું અમને અનુભવ નથી પણ જ્યારે એ એકાંત નો વિકલ્પ છૂટે અને સમયક એકાંત થાય છે અહમ થાય છે જ્ઞાયક માં અનુભવ ત્યારે સમયક એકાંત પૂર્વક અને એકાંતનું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન એટલે સાચું જ્ઞાન સમય જ્ઞાન થાય છે સમય એક છે પેલું અનેકાંત બુદ્ધિનો વિષય પછી એમાંથી અનેકાંત જે એકાંત કાઢ્યું એ કાઢ્યું એ પણ મનનો વિષય છે અનુભવ થાય ત્યારે જ્ઞાન નો વિષય અને એ જ્ઞાન નો વિષય એકાંત આવ્યું તો અનેકાંત પણ જ્ઞાન નો વિષય થઈ ગયો દ્રૈપર્ય તો બાકી વસ્તુ આ કોઈ વિદ્વતાની વાત આ તો અંતર રૂચિની અંતર ખોજ કરે આ ખોજી જીવે વાદી મરે હા એવું છે હવે આવી વાત એ તો કુંદકુંદ ભગવાનની વાણી અમૃતચંદ્ર આચાર્યની વાણી ગુરુદેવની વાણી બાકી તો ક્યાંય આવી વાત ચોખ્ખી ક્યાંય છે નહીં સમજાણું ને ચોખ્ખી આ તો ચોખ્ખી ને જટ વાત છે આ અગ્રહિત મિથ્યા તો કેમ જાય એની પ્રક્રિયા ચાલે છે કે સમય કે કાન પૂર્વક અને કાન થાય થાય ને અનેકાંતો પી અનેકાંતો હો એ અનેકાંત ની સિદ્ધિ પણ એકલા પ્રમાણ થી નહીં ને એકલા નહીં થી નહીં ભરતભાઈ અનેકાંત ની સિદ્ધિ દ્રેપરે સ્વરૂપ વસ્તુ આખી એની સિદ્ધિ પણ પ્રમાણ નહીં પ્રમાણ ને નહીં બે સાધન છે એમાં પેલું સાધન નહીં આવે છે અને નહીં થી અનુભવ થાય છે ત્યારે સમય જ્ઞાનમાં દ્રવ્યપર્ય સ્વરૂપ વસ્તુ એક સમયમાં જણાઈ જાય છે ધ્યેયપૂર્વક નહીં નિશ્ચય જ્ઞેય તો જ્ઞાયક અને વ્યવહાર નહીં પરિણામી આત્મા ત્યારે ગ્રહ અગ્રહિત મિથ્યા તો અનાદિનો હતો જાય છે પોતાને ખબર પડે છે કે અલ્પકાળમાં મારો મોક્ષ થઈ જશે આનંદ આવે છે વેદન પ્રત્યક્ષ છે સમ્યક દર્શન છે ને દર્શન પ્રત્યક્ષ નથી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં એના પ્રદેશો નથી દેખાતા કે માંદળો સાકર ખાય ને અને સ્વાદ આવે મીઠાશનો આ એમ છદ્મસ્થ છે એને પ્રદેશ આત્માને ન દેખાય કેવળ જ્ઞાનને દેખાય નીચેવાળાને ન દેખાય પણ એને આનંદનો પ્રત્યક્ષ અનુભવ થાય છે એ આનંદના પ્રત્યક્ષ વેદનથી પોતે જાણી લીધું કે સમ્યક દર્શન થઈ ગયું ભવનો હતા કોઈને પૂછે નહીં સમયસારમાં 206 ગાથામાં છે અરે તને અનુભવ થશે તે વખતે તને સુખ આવશે કોઈને તારે પૂછવાની જરૂર મોઢામાં સાકર મૂકી પિંકી મને તું બગલું ને પૂછ મને આ મેં સાકર તો મૂકી પણ એમાં કડવા મને સ્વાદ આવ્યો કે ખાટો ખબર નથી તો કે એ સાકર જ નથી પૂછવું ના પડે સ્વાદવાળાને સ્વાદવાળો પૂછે અને ઓલો કે ના એ સાકર નથી ફટકડી છે અફીણ છે મારે કોઈ કોઈ માને નહીં, એસા હૈ વેદન પ્રત્યક્ષ, પ્રદેશ પ્રત્યક્ષ નથી. હા તો ગુરુદેવ ના પ્રતાપે આ હા હા બહુ ચોખ્ખું થઈ ગયું. 11 ભાગ, બસ 11 ભાગમાં માલ ફેરો છે. બસ એક વાર ગુરુદેવ કહ્યું, ઠલેથી આવતા હતા પાછા, ઉપારીએ ઉપારીએ એટલે બધા ઉભા જાય, 2-4-5-10 જણા કે કઈક મળશે. લાલભાઈ જી પ્રભુ, 500 વર્ષમાં ચોપટ નથી આવી એવી અમારાથી તરફ. ભૂતકાળના 500 વર્ષમાં ગ્રસ્ત અવસ્થા સુધી ગયા. મુનિઓની વાત નથી આ, ગ્રસ્તની વાત છે. પોતે ગ્રસ્તી હતા ને એટલે ગ્રસ્તની વાત છે. મુનિની વાત તો અલૌકિક છે, એ તો હાલતા ચાલતા સીધેની શું વાત કરું. હા બધા ઉપર એની નજર પડી પડી, પણ અમે ચોખવટ કરી છે, અમારાથી આવી છે. હા હા હાથમાં લીએ એ છોડે નહીં, હા એને છોડે નહીં, વિખી પીખી નહીં, જે હોય કાઢી છોડે જ નહીં. એ પ્રકૃતિ ગતિનો સ્વભાવ છે. તીર્થંકરના કહ્યું નય વિકલ્પમાં અટકેલા જેવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત અનુભવી શકે. બોલું પરોક્ષ અનુભૂતિ હતી નયમાં, જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. સાક્ષાત અનુભવી શકે એટલા માટે પરમ કૃપાળુ ભાઈશ્રી આ વિકલ્પાંતર નિર્વિકલ્પ થવાની એટલે નયાતિ થઈ પક્ષાતિક્રાંત થવાની રશિયાત્મક કળા વિધિ દર્શાવેલ છે. તમારું છે આમાં ઠીક કાંઈ વધુ બીજું ભાઈ શ્રી હૃદયમાં આવેલો આ ઉત્કૃષ્ટ ભાવ સંતોના આગમમાંથી મળી જાય છે. કેમ કે વસ્તુના સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે, બે મત નથી હોતા. નહીંમાં અનુભવ ન થાય, જ્ઞાનમાં અનુભવ થાય. આ ચર્ચા નહીંથી પક્ષાતિક્રમ થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુ એ થઈ છે. થોડું કાળાજી મહેનત કરવી પડશે. ઓ તો પૈસા મિલતા હૈ તો પુરુષાર્થ નહીં મિલતા હૈ, ધર્મ મિલતા હૈ પુરુષાર્થ મિલતા હૈ. તો પુરુષ કા પુણ્ય હો તો આ જાય, ઇસમે ક્યા હૈ પુરુષાર્થ નહીં. આ ચર્ચા નહીંથી પક્ષાતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુ એ કારણ આ છે થઈ છે. પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દ્રષ્ટિપૂર્વક જો પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દ્રષ્ટિપૂર્વક શ્રદ્ધાપૂર્વક બે નયોના વિષયને જાણે છે, નિશ્ચય જ્ઞેયને જાણે છે ઉપાધિપણે, આ હા હા હા, અને વ્યવહાર જ્ઞેય થયું એને પણ ઉપેક્ષા રૂપે જાણે છે. એકને અપેક્ષા રૂપે ને બીજાની ઉપેક્ષા રૂપે જાણે છે, ઉદાસીન છે એમાં. પરિણામીને જાણે છે, ઉદાસીન પણ એ જાણે છે, અપરિણામીને જાણે છે. આ હા એ તો કોઈ અલૌકિક દ્રષ્ટિ છે ને. એકને લક્ષ વગર જાણે છે, ગણાઈ જાય છે એટલે જાણે છે. બાકી જાણે છે તો ત્રિકાળીને દ્રષ્ટિપૂર્વક બે નો એના વિષયને જાણે છે. પ્રમાણ થઈ ગયું, સમય એકાંતપૂર્વક અને એકાંત આવ્યું, આમાં આવ્યું ને દ્રષ્ટિપૂર્વક. કોઈ નહીં દુભાય નહીં અને પક્ષ રહે નહીં. કોઈ નહીં એકાંત થાય નહીં, દુભાય નહીં, જેમ છે એમ જાણે છે અને પક્ષ રહે નહીં એટલે વિકલ્પ રહે નહીં. જી સ્વરૂપ જીવતો જી સ્વરૂપ વો બાત ચલતી હૈ એનો પ્રશ્ન હતો. અને પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા થઈ જાય. એ કયા જ્ઞાનમાં જાણે, ઇન્દ્રિય જ્ઞાનમાં કે અતિન્દ્રિય જ્ઞાનમાં? બોલ. અતિન્દ્રિય જ્ઞાનમાં જાણે. તો બે ને જાણે તો પ્રમાણનો પક્ષ આવે ખરો ના? આવે. પ્રમાણ સાચું થાય અનુભવ પહેલા. જો બે ને જાણે તો પ્રમાણનો પક્ષ કહેવાય, પ્રમાણ અભ્યાસ કહેવાય. એકને ઉપાધેય પણ લગભગ જાણીતો બીજો જણાય જાય તો એ તો પ્રમાણ જ્ઞાન સાચું છે, વસ્તુની સ્થિતિ છે. નકર સમ્યક દર્શન થયું ખબર પડે નહીં જો એને અનુભવ ન થાય. અને બે નયોનો જ્ઞાતા થઈ જાય. હા હા, વિતરાગતા આવી જાય. વિતરાગતા નહીંમાં રાગ હતો, નહીં પક્ષમાં રાગ હતો. ત્રિકાળી દ્રવ્ય એ હું છું એ રાગ, અને પર્યાય હું નથી એ દ્વેષ હતો. વિધિ નિષેધમાં રાગ દ્વેષ થાય, અનુભવમાં રાગ દ્વેષ હતો નથી. સમજમાં આવ્યા? થોડા આવ્યા ને? તો ઠીક. પક્ષ મેં રાગ બેસે, અનુભવમાં તો વિતરાગતા હે, રાગ ક્યાં રાગ બેસે? નહીં થી જોતા ઘણું કરીને ત્રણ દોષ આવે છે. નહીં થી ઈચ્છાથી જોયા કરે તો ત્રણ દોષ પ્રકારના ઉભા થાય. નહીં જ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતા મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. થોડી સુખમતો છે વાત, થોડી ઘેરાયની વાત છે, પણ સમજાય. બધાને ન સમજાય એવું કઈ છે નહીં. જેઓ સમજવાના છે એટલે તો આ બહાર આવ્યું છે. નૈ જ્ઞાન સાપેક્ષ છે, કેમ કે નૈ જ્ઞાન જ્યાં કયો તો સાપેક્ષ જ હોય. નિરપેક્ષ ને આ મિથ્યા નહીં, સમજી ગયા? નિરપેક્ષ જે છે ને એ તો મિથ્યા નહીં થયે. નિરપેક્ષ એટલે એકાંતે અપરિણામી છે, એકાંતે પરિણામ જ છે, એમ સાંખ્ય મત કે બૌદ્ધ મતમાં ચાલ્યો ગયો હોય, અને પરસ્પર સાપેક્ષ એવા જ્ઞાનથી પણ રહીતો હોય, એટલે પ્રમાણનો પણ સ્વીકાર ન કર્યો હોય, અને સમ્યક એકાંતનો સ્વીકાર ન કર્યો હોય. મિથ્યા એકાંતમાં છે એટલે મિથ્યા અનેકાંત પણ નહીં. મિથ્યા એકાંતમાં આવી ગયો કે આવો જ છે આત્મા, એ ખોટું છે એમ નથી. નહીં સાપેક્ષ છે, એ સાપેક્ષ પણ એ પ્રમાણ જ્ઞાનમાં જ હોય. નહીં જ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતા, જો જ્ઞાતા નથી એનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. આ નહીં જ્ઞાન સાપેક્ષ એટલે સ્વભાવથી અકર્તા, નિશ્ચય ને કરતા છું ને વ્યવહાર ને એ કરતા છું, એવું શલ્ય આવી જાય છે. નિશ્ચય નહીં કરતા છું તો પ્રતિપક્ષ વ્યવહાર ને એ કરતા છું એમ આવી જતા મિથ્યાત્વનો દોષ લાગે છે. પણ સ્વભાવથી એ કરતા છું તો કોઈ દોષ લાગતો નથી. નયો તો શિષ્યોને સમજાવવા માટે છે, એવો કઈ અનુભવ માટે સાધન નથી. એ આવશે, ઘણું આવશે. જ્યારે નિરપેક્ષમાં આવતા દ્રષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે. સાપેક્ષ પૂર્વક નિરપેક્ષ, સીધું નિરપેક્ષ નથી. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પ્રમાણમાં આવી ગયો. જ્યારે નિરપેક્ષમાં આવતા દ્રષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે, વિકલ્પ છૂટી જાય છે, અને બે નયોનો જ્ઞાતા થઈ વિતરાગતા પ્રગટ થાય છે. બે નયોનો જ્ઞાતા થઈ ગયો સાક્ષાત. પછી ઘેરે જઈને વાંચવું બીજું શું થાય. બીજું નહીં વિકલ્પ છે, એક સિદ્ધાંત શ્રુત વિકલ્પ નયા. શ્રુતનો જે વિકલ્પ છે એને ભગવાન નહીં કહે છે. તો નહીં વિકલ્પ રૂપ છે. વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નહીંથી વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી, અનુભવ થતો નથી. નહીં પક્ષ આકુળતારૂપ છે. વ્યવહાર નહીંનો પક્ષ તો આકુળતારૂપ છે, પણ નિશ્ચયનીના પક્ષમાં પણ આકુળતા થાય છે. હું નિશ્ચય નહીં શુદ્ધ છું, એક છું, અભેદ છું, અકર્તા છું, અભોક્તા છું, એમ નિશ્ચય નહીં. વિકલ્પ દ્વારા એ આકુળતા છે, એમાં અનાકુળ આનંદનું વેદન છે. નહીં વિકલ્પ રૂપ છે, વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નહીં પક્ષ આકુળતારૂપ છે. નહીં જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન હોવાથી, જો નહીં જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં નહીં ન હોય, ઇન્દ્રિય જ્ઞાનમાં નહીં હોય, માનસિક જ્ઞાનમાં, મનનો ધર્મ છે, નહીં છે ને, એ મનનો ધર્મ છે, જ્ઞાનનો ધર્મ નથી. નહીં જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન હોવાથી શુદ્ધ જ્ઞાન તો નથી, પરંતુ સ્વજ્ઞેય પણ નથી. શુદ્ધ જ્ઞાન તો નથી પણ સ્વજ્ઞેય પણ નથી. નહીં ફર્ગ નહીં છે, ઇન્દ્રિય જ્ઞાન ફર્ગ નહીં છે. મોતી નામ પીવે છે પટેલ, આમાં તો દરિયો ઉછળે છે. તો કે પાણી કામ મગાવ્યું કે તમે પી ગયો ને, તારી દ્રષ્ટિથી ન જોવાય. ઓલું પાણી જુદું ને મોતીનું પાણી જુદું. અધ્યાત્મના સાથો ગુડથી ભરેલા ભાવો હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જેટલી જેની શક્તિ એટલું એ કાઢી શકે. કેવળ જ્ઞાનમાં જેટલું જણાયું એના કરતા અનંતમાં ભાગે યુદ્ધનીમાં આવે, એના કરતા અનંતમાં ભાગે ગણધર જીલે, એના કરતા અસંખ્યાત અનંતમાં ભાગે શાસ્ત્ર ની રચના થાય. કેવળ જ્ઞાનમાં તો મોટો દરિયો આવે એટલું. અખંડ જ્ઞાન એ સ્વજ્ઞેય છે. અખંડ જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, શ્રીકાળ એ અખંડ નહીં, અખંડ તેને અખંડ કહેવાય. ફર્ગ નહીં છે જો આમાં છે, પરંતુ સ્વજ્ઞેય પણ નથી, ફર્ગ નહીં છે લખેલું છે. ત્રીજું નહીં અંશગ્રાહી છે, નહીં એક એક ધર્મને વિષય કરે છે, પ્રમાણ યુગપદ બધાને વિષય કરે ને નહીં એક એક ધર્મને ક્રમે ક્રમે જાણે, અંશગ્રાહી છે. નહીં વડે જાણતા નહીં અંશગ્રાહી હોવાથી એક ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. નહીં જ્ઞાન એક એક ધર્મને ક્રમે ક્રમે જાણે તો એ સમયે બીજા ધર્મોને જાણી ન શકે, છદ્મસનો ઉપયોગ બાકી રહી જાય, એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થાય છે. એક સાથે યુગપદ અનંત ગુણ અનંત ધર્મને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે, અને એ આત્માના લક્ષ્ય જ થાય, આત્મા આશ્રય જ થાય, જ્ઞાન પ્રગટ થાય. અતિન્દ્રિય પ્રતિબંધ થતા તેને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને જાણે બીજું ન જણાય એટલે ઈચ્છા ઉત્પન્ન થાય, આકુરતા થાય છે. નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતા તે જ્ઞાન સવિકલ્પ હોવાથી, સવિકલ્પ એટલે સ્વભાવ જ સવિકલ્પ છે, ભેદા ભેદે જાણે, સવિકલ્પ એટલે રાગ નહીં હોવાથી, અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી, નહીં અંશગ્રાહી છે, અને પ્રમાણ જ્ઞાન થાય છે સર્વગ્રાહી હોવાથી યુગપદ અક્રમે, ક્રમે નહીં અપક્રમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. જેટલું કેવડી જાણે ને એટલું ડેડકો જાણે, અનુભવના કાળે હરણિયું જાણે. જીતના કેવડી કા વિષય એ જાણને કા, ઉતના વિષય હરણિયા કા હૈ ગાય કા હૈ અનુભવ હોતા હૈ તબ. શ્રી મહારાજને અનુભવ થયો ને, આપણા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ભગવાન, એટલું કેવડી જાણી લીધું, એટલું એને દીની પર્યાયમાં જાણી લીધું. પોતાના અનંત ગુણો, અનંત ગુણની અનંત પર્યાય, અનંત અપેક્ષિત ધર્મ, પોતાનું જાણી લીધું. અને એ દર્પણમાં લોકાલોક પણ પ્રતિભાસે છે, પણ એને એ જાણતો નથી, પોતાને જાણે છે. તેને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થતા આકુરતા થાય. નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતા તે જ્ઞાન સવિકલ્પ હોવાથી, અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી યુગપદ ક્રમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી, એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત નયોથી જુદી છે, સ્વભાવની પ્રાપ્તિનો ઉપાય નયથી જુદો છે. ચર્ચામાં ખાસ વાત એ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી, કેમ કે નય સાપેક્ષ હોય છે. એના આધારરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા 515 એમાં સ્પષ્ટ કહ્યું છે કે જેમ છેદન ક્રિયાનું કારણ એવી ફરસી છેદન ક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. કોઈ ઝાડપાનને કાપે તો એ જે હોય કુવાળો તો એ કુવાળાથી કાપી નાખે, બીજા એને સાધનની જરૂર ન પડે, સ્વતંત્ર છે છેદવામાં, એ સાધન સ્વતંત્ર છે, બીજા સાધનની જરૂર એને નથી, સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે. તેવી રીતે નહીં સ્વતંત્ર રીતે વસ્તુને કોઈ ધર્મથી વિશિષ્ટ સમજતો નથી અને કહેતો નથી. એવી રીતે નહીં પરતંત્ર છે, એક એક ધર્મને જાણે છે, એક સાથે બીજા ધર્મને જાણી શકતું નથી, માટે એને પરાધીન પરતંત્ર કહેવામાં આવે છે. જ્ઞાન સ્વતંત્ર છે, એક સમયમાં ક્રમે બધું જાણી એમ ભાવાર્થ. ફરીથી ચલાવવામાં, ફરતી ચલાવવામાં ટાઈમ થઈ ગયો, થઈ ગયો ટાઈમ કાલે આઠ વર્ષે ચાલુ થયું હતું અને આઠ નવમાં પાંચ એટલે પોણો કલાક બરાબર થઈ ગયો. ભોજન છે ને બાસુંદી એ લિમિટેડ ખવાય, એ પછી જાય પછી આવ્યું છે, પણ શક્તિ આવી જાય. હા, બાસુંદી જો પછી જાય શક્તિ બળવાન થઈ જાય. એ સદુકી પાસે આ દીકરીઓ ન રહી, એસા પામે આત્માના હિત માટે થોડો પ્રયત્ન કરવો જોઈએ, કલાક બે કલાક રોજ જોઈ છે, કલાક કરવા જેવો છે, પણ છતાં ન થાય તો વેપારીના દીકરા એ સાઈડમાં થોડું કામ કરવું, દ્રવ્ય એ પણ આવે છે, ઘણે પગે પ્રશ્ન ચાલતો છે. ગુણોનો સમુદાય તેને દ્રવ્ય કહેવામાં આવે, એ દ્રષ્ટિનો વિષય છે. જેમ સાતમી ગાથામાં છે ને, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર નથી નથી નથી, પેલા છઠ્ઠી ગાથામાં પર્યાયથી રહીત, અને આ ગુણથી રહીત નથી લખવું, ગુણ ભેદથી રહીત, એટલો ફેર છે, બેમાં ફરક છે. સોનું છે ને એના ઘાટથી રહીત છે, પણ સોનાના જે ગુણો છે એનાથી રહીત હોય તો સોનું જ ન હોય. પીડા ચિકાસ આદિ ગુણો છે એ પર્યાયથી રહીત હોય સોનું, કેમ કે પર્યાય તો નાશ થાય છે ઘાટ, પણ સોનાના જે ગુણો છે ત્રિકાળી એનાથી તો તાદાત્મ છે, એનાથી રહીત ન હોય. અવિશેષમ વિશુ વિશેષ ઉપર લક્ષછોડમાં ભેદનું લક્ષ છોડી દે. પર્યાયનું તો પેલેથી લક્ષ છોડતા આવીએ છીએ, પણ એનું અસાધારણ લક્ષણ સહજ જ્ઞાન, શુદ્ધ પારનામિક ભાવ, એ લક્ષણ છોડી દે. એ લક્ષણ નું લક્ષ ન કર, જે આત્માનું મૂળ લક્ષણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ વૈર્ય ભરતે આવે છે ને, નિયમસારમાં આવે છે, કે એનું લક્ષ છોડી દે. લક્ષણ નું લક્ષ છોડી દે, તો ઉપયોગ ને શુદ્ધ ઉપયોગ એની વાત તો અમારે, કેમ કે એનાથી તો આત્મા ત્રણે કાળ રહી છે, પણ જેનાથી સહિત છે, જેનાથી સહિત છે ગુણોથી, બેન અંદરમાં તાદાત્મ થયો, એ ગુણભેદ નું લક્ષ છોડી દે, ત્યારે દ્રષ્ટિનો વિષય આત્મા. પર્યાય નું લક્ષ એ તો દ્રષ્ટિનો વિષય આત્મા આવતો છે. જીવને પરિણામ ન હોય, પરિણામ બધા અજીવ તત્વમાં નાખ્યા છે, પરિણામ માત્ર અજીવ અધિકારમાં બધા પરિણામ. અને અનેકાંતનું જે આમ વાત કરીને ત્યાં દ્રવ્યપ્રિય સ્વરૂપમાં અનેકાંતમાં એમાં રાગને કાઢી નાખ્યો અને જ્ઞાનને લીધું, એ પણ અનેકાંત છે, એકાંત નથી. ચાલો પરિણામી માં અપરિણામી છે શુદ્રી નો વિષય. પ્રમાણ જ્ઞાન માં જ બે નયના વિષયો છે, સ્થૂળ બુદ્ધિ વાળા હોય ને એમ કહેવાય કે મનુષ્ય તે જીવ, પછી કે એનાથી જયારે આગળ હોય તો મનુષ્ય તે જીવ નથી, હો રાગી જીવ છે. ઠીક, બહુ બરાબર. જિસમે રાગ હોતા હૈ જિસમે દુઃખ કા વેદન હો, ઉસકા દુઃખ મેં વેદન હો ને ઉસકા નામ કહેવે. હા, એ વાત ઠીક હૈ, ઇસકા તો વેદન નહીં હોતા હૈ, એ તો ભી નહીં મેરા સી. પેલા મનુષ્ય જીવ માનતો હતો, મનુષ્ય જીવ માનતો, મનુષ્ય જે જીવ છે એમ કહે, ચાર ગતિ દેવતે જીવ બરાબર છે, એની એવું બરાબર નહીં. દૂસરે દિન પાઠ દે દૂસરા કે કલ તો સાહેબ આપને માસ્ટર સાહેબ પ્રોફેસર સાહેબ કલ તો કહા થા કે મનુષ્ય જીવ, આજ કહેતે કે મનુષ્ય જીવ નહીં હૈ, યે ક્યા બાત હૈ. સુન આસ્તે આસ્તે શાંતિ સે સુન, ઉતાવળ મત કર. રાગી જીવ જિસમે પર્યાય મેં રાગ હોતા હૈ ને દુઃખ કા વેદન આતા હૈ, ઓ જીવ હૈ. ઇસમે રાગ દ્વેષ નહીં હોતા હૈ, દુઃખ નહીં હોતા હૈ, ઇસલિયે અજીવ તત્વ હૈ. જિસમે રાગ દ્વેષ હો ને દુઃખ વેદન આવે ઉસકા નામ જીવ. દૂસરા દિન કા પાઠ હૈ, દૂસરી ચોપડી ક્લાસ, દૂસરા ક્લાસ. પેલી ચોપડી ને બીજી ચોપડી કે ને તમે ક્યાં કહે, બને ક્લાસ,
પહેલે ક્લાસ કા દૂસરે ક્લાસ,
હે
પહેલે ક્લાસ,
પહેલી ક્લાસ, દૂસરી ક્લાસ મેં રાગ જીવ, તીસરા ક્લાસ માં આયા, તીસરા ક્લાસ માં આયા નહીં. ઉપયોગ લક્ષણ જીવ કા હૈ, રાગ લક્ષણ જીવ કા નહીં. તો સાહેબ ઉભો થયો લો કે સાહેબ એસા નહીં બનતા હૈ, રાગ જીવ કા લક્ષણ હૈ. કલ આપને બતાયા થા કે મેને નહીં બતાયા થા, દૂસરી ચોપડી વાળા ને જો પ્રોફેસર હૈ ઉસકે પાસ જા, અને જો બહુ જીદ કરીશ તો તીસરી ચોપડી મેં સે મેં ભેજ દઉંગા અભી. નહીં સાહેબ, તીસરી મેરે ના હૈ, દૂસરી મેં જાના નહીં હૈ. તો ઉપયોગ લક્ષણ હૈ. અચ્છા, બરાબર પક્કા ગયા, હો ગયા, હો પાઠ પક્કા પાઠ હો ગયા. હવે પૂછા કે ક્યા લક્ષણ જીવ કા, ઉપયોગ લક્ષણ જીવ કા હૈ, ઉપયોગ લક્ષણ જીવ કા હૈ. તીસરી ક્લાસ મેં હો, વો તીસરી ક્લાસ મેં પાસ હોકર ચોથા ક્લાસ માં આયા, તો પ્રોફેસર બદલ ગયા. ઉસને કહા કે ઉપયોગ જીવ કા લક્ષણ નહીં, અનિત્ય હૈ, સહજ જ્ઞાન સહજ દર્શન વો જીવ કા સચ્ચા લક્ષણ હૈ. સાહેબ કે અમને ત્રીસરા ક્લાસ માં તો એ બતાયા હતા, દૂસરા ક્લાસ માં રાગ બતાયા હતા, એ ક્યાં હે, ક્યાં આગે આગે બટના હૈ. એમાં ના પાસ થાય તો આગળ જાય નહીં, પાસ થાય તો આગળ જાય નહીં. તો ઉસને બતાયા કે સહજ જ્ઞાન સહજ દર્શન લક્ષણ જીવ કા હૈ. અચ્છા, તો સાહેબ વો તો ગુણ લક્ષણ કહા આપને. શિષ્ય હોશિયાર થા, પ્રશ્ન પૂછા કે સાહેબ પાંચ ભાવ મેં સે કિસકા લક્ષણ જીવ, જીવ કા લક્ષણ ક્યાં હૈ. ઉદય ભાવ હૈ, ઉપસમ ભાવ હૈ, ક્ષાય ઉપમ હૈ, ક્ષાયિક હૈ. સાહેબ બતાવો હમકો કે પરમ પરિણામિક ભાવ જીવ કા લક્ષણ હૈ, ઉદય ઉપસમ કોઈ લક્ષણ જીવ કા નહીં, પર્યાય કા લક્ષણ હૈ, અજીવ કા લક્ષણ હૈ, પરદ્રવ્ય કા લક્ષણ હૈ. હા હા, ખ્યાલ માયા તો છેટી બેઠી. પરમ પરિણામિક લક્ષણ પેલા સહજ કયા ને ગુણ સે કે સાહેબ પાંચ ભાવ મેં તત્વાર્થ સૂત્ર મેં પઢા હું, તો ઉસમે પાંચ ભાવ મેં સે કોણ સા ભાવ જીવ કા લક્ષણ, કે પરમ પરિણામિક ભાવ જીવ કા લક્ષણ હૈ. અચ્છા, તો ઓ લક્ષણ પર મેં ટીક જાઉં તો અનુભવ હોય કે બિલકુલ એ અનુભવ હોગા. અરે ક્યાં કે લક્ષણ તક આયા તોય કે લક્ષણ કા લક્ષ છોડ દે, ભેદ કા લક્ષ છોડ દે, અભેદ કા લક્ષ કર લે, એસી બાત હૈ. તો મેટ્રિક માં પાસ હો ગયા, ડિગ્રી મિલ ગઈ ઉસકી, સમ્યક દર્શન. એ જૈન દર્શન બહુત લોજિકલી आगम से, युक्ति से, तर्क से, अनुमान अनुभव से सिद्ध होता है। ऐसा किसी कहवे तो मानो, हम तो पहले से बहुत अभ्यास किया। 30 साल की उम्र में पाठशाला में बैठा रहे, 30 साल की उम्र थी, प्रवेशिका ने सब एकड़े एक थी। एक सौ आठ कर्मों की, 148 कर्म की प्रकृति, सब मोटे मुखपाठ, क्या गुणस्थान है, कितनी उदयी विछुति, सब जान लिया, सब बाद में भूल गया। भूलने जैसा हो चलो, एक क्लास थी समझाए, क्लास थी समझाए,
क्लास वाला ही दूसरे क्लास में आ सकता है।
हाँ, तो उसको नापास हो तो दूसरा क्लास में क्या तैयार है। મોક્ષનાથ પ્રકાશમાં લીધું છે, મનુષ્ય તેજી લીધું છે, રાગી તેજી પછી કે ગુણ ને તેજી એમ કહ્યું।